સ્વામિનારાયણ રે વચનામૃત છે અંત્યનું 21મું સંવત 1884ના ભાદરવા સુધી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચમેલીના પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અને શુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જે ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મના સ્થાપન કરવાના અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી અને જે પ્રાપ્તિ ભક્તિવતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી, માટે ભક્તિ સરખી કયા પ્રકારે ધર્મમાં મોટે પાવે એ પ્રશ્ન છે. શુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે. અને કોને પૂછ્યો છે? ગોપાળાનંદ સ્વામીને. બહુ અજોડ પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે કે મહારાજ, જીવનો મોક્ષ ભક્તિવતે થાય છે, ધર્મવતે થતો નથી. ધર્મથી બહુ તો સત્ય લોક સુધી પહોંચી શકાય. પ્રથમનું 19મું વચનામૃત. અને ભગવાન આ પૃથ્વી પર જે પધારે છે એ ભક્તિના સ્થાપન અર્થે પધારતા નથી, એ ધર્મના સ્થાપન અર્થે પધાર્યા છે. એટલે આવું ઉલટું કેમ છે એમ? કારણ કે ભગવાનના ભૂમંડળ ઉપર પધારે ત્યારે તો એ વતે અનંત આત્માનો મોક્ષ થવો જોઈએ, મોક્ષ માટે જ પધારે છે. તો મોક્ષ ભક્તિ વતે થાય છે ને ભગવાન ભક્તિનું સ્થાપન નથી કરતા, ભગવાન તો ધર્મનું સ્થાપન કરે છે અને ધર્મની પ્રાપ્તિ તો સત્યલોક સુધી છે. આમ કેમ એમ? જેને માટે ભગવાનના ભૂમંડળ ઉપર પધારે એની પ્રાપ્તિ સત્યલોક સુધી અને ભક્તિ માટે પધારતા નથી ને એ ભક્તિ વતે તો મોક્ષ થાય, તો આમ કેમ છે? શુકાનંદ સ્વામી કહે કે એવું કઈ બની શકે કે ધર્મના માધ્યમથી પણ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય, માને ભક્તિ જેટલી મહત્તા ધર્મની અંદર આવી જાય, આ શક્ય બની શકે? આવો પ્રશ્ન શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો. પછી ગોપાળાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યા. તે જે વાત કરીએ તેમાં ધર્મ તે ભક્તિનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા આવા અને એમ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ. જે ગોપાળાનંદ સ્વામી બહુ પ્રકાર ઉત્તર કર્યો, પરંતુ ગમે તે રીતે ઉત્તર કરવા જાય એમાં પ્રાધાન્યપણું ભક્તિનું જ રહે. જેવું પ્રાધાન્યપણું ભક્તિનું છે એવું ધર્મનું કોઈ રીતે ન આવે. ધર્મ અંગરૂપ બની જાય, સહાયરૂપ બને, પરંતુ દૈવત જેવું ભક્તિમાં છે એવું દૈવત ધર્મમાં કોઈ રીતે ન આવે. મીન્સ કે સ્વામી એવું સાબિત ન કરી શકે કે આ ધર્મ વતે જીવનો મોક્ષ થઈ જાય. કરવાનું એટલું જ હતું. કેટલું કરવાનું હતું? આ વચનામૃત છે, સરખું ધ્યાન રાખજો. કેટલું કરવાનું હતું? કે ભક્તિ વતે જેમ મોક્ષ થાય છે એમ ધર્મ વતે થઈ જાય, એટલું સ્વામીને સાબિત કરવાનું હતું. પણ કોઈ સંજોગે એવું સાબિત ન થઈ શક્યું. જે જોઈને મહારાજ થોડાક હસ્યા. ભક્તજનો, મહારાજ શું કામ હસ્યા છે એમ જરાક સંકલ્પ થાય. પણ ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત ઉત્તર ન આપી શકે, ઉત્તર ન આપી શકે એવું જ્યારે મહારાજને દેખાયું ત્યારે મહારાજને હસવું આવ્યું. તો બીજી બાજુ પ્રશ્ન એ ઉઠે કે ગોપાળાનંદ સ્વામીથી ઉત્તર ન થયો એટલો જબરજસ્ત પ્રશ્ન શુકાનંદ સ્વામી પૂછ્યો? તો શુકાનંદ સ્વામી જ્ઞાને કરીને શું ગોપાળાનંદ સ્વામી કરતા ચડિયાતા હતા? એવો પ્રશ્ન ઉઠે. કારણ કે આમાં હાર જીતનો સવાલ થઈ ગયો ને. શુકાનંદ સ્વામી પ્રશ્ન કરે ને ગોપાળાનંદ સ્વામી તો ઉત્તર ન થાય, તો શુકાનંદ સ્વામીને આવો અટપટો પ્રશ્ન ઉઠાવવા માટે એમ પ્રેરણા કેમ મળે અથવા તો ઉઠાવી કેમ શક્યા એમ? એવો પ્રશ્ન ઉઠે. પણ મહારાજને હસવાનું પ્રયોજન એવું કે ગોપાળાનંદ સ્વામી એનાથી ઉત્તર ન થાય આવો પ્રશ્ન શુકાનંદ સ્વામીએ પૂછ્યો. પણ અમે એક ફીર મોટા સ્વામીને પૂછેલું ત્યારે સ્વામી કહે કે એકવાર મહારાજ અને બીજા કોઈ ભક્તો બેઠેલા, સ્વામી કંઈક નામ આપેલું, અને ત્યારે મહારાજે પેલા ભક્તોને આવો પ્રશ્ન કરેલો સામેથી, અને ભક્તોથી ઉત્તર નહીં થયેલો ત્યારે મહારાજે એનો ઉત્તર કરેલો, અને ત્યારે શુકાનંદ સ્વામી બેઠેલા અને શુકાનંદ સ્વામી પ્રશ્ન પકડી લીધેલો. એનો એ પ્રશ્ન ફરી વાર ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો અને ગોપાળાનંદ સ્વામી ઉત્તર ન થયો એટલે મહારાજ હસ્યા એમ. બાકી ગોપાળાનંદ સ્વામીથી જેનો ઉત્તર ન થાય એવો પ્રશ્ન શુકાનંદ સ્વામીથી ઉઠે જ કઈ રીતે, સમજાય છે? ગોપાળાનંદ સ્વામી જેનો ઉત્તર ન આપે એવો પ્રશ્ન શુકાનંદ સ્વામીથી ઉઠે જ કઈ રીતે? પણ પ્રશ્ન મહારાજનો જ હતો, ઉત્તર પણ મહારાજે જ આપ્યો હતો. આ શુકાનંદ સ્વામી ફરીવાર દોહરાયો અને ગોપાળાનંદ સ્વામીથી ઉત્તર ન થયો ત્યાં મહારાજે મુક્ત અને મહારાજ બંનેનો ભેદ દેખાડ્યો કે અમે જે કરી શકીએ એ બીજું કોઈ ન કરી શકે. અમે જે પ્રશ્ન ઉઠાવીએ અને ઉત્તર કરી શકીએ એવો પ્રશ્ન કોઈ ન ઉઠાવી શકે ને એવો ઉત્તર એ કોઈ ન આપી શકે. એટલે મહારાજને હસવાયું લગારે, મહારાજ હસ્યા, ગોપાળાનંદ સ્વામી ઉત્તર થયો નહીં. શું મહારાજની સર્વપ્રિયતા છે ભક્તો! ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ પુરુષો, નતર સુંદરી સુતારને, સોરી હેમરાશા શેઠને સુંદરિયાણામાં ગોપાળાનંદ સ્વામી પોતાનો પ્રતાપ જ્યારે દેખાડ્યો, જમણો હાથ હાથમાં લે તો એની નાડી છટકાવે, ડાબો હાથમાં લે તો એની નાડી છટકાવે, યોગ સાધના સિદ્ધ કરેલી, અને પછી હેમરાશા શેઠે નાડી પકડવાનું બંધ કરીને ભખો ભખ દંડવટ કરવા માંડ્યા અને એના મોઢામાંથી શબ્દ નીકળ્યો, તમે સાક્ષાત કૃષ્ણ છો, તમે સાક્ષાત કૃષ્ણ છો, નતર આ વાત શક્ય ન બને. ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ ગયા, બસ કરો, ભગવાન તો એક સ્વામિનારાયણ છે, અમે તેના દાસ છીએ. આટલી જબરજસ્ત સામર્થ્ય હોવા છતાંય પણ મહારાજ જે પ્રશ્ન ઉઠાવે એનો ઉત્તર ગોપાળ આ શુકાનંદ સ્વામીનો ઉઠાવેલો પ્રશ્નથી બરાબર યાદ આવ્યો. આ ઇનડાયરેક્ટ તો મહારાજનો પ્રશ્ન છે, શુકાનંદ સ્વામી તો ખાલી વાયા કર્યું, બાકી પ્રશ્ન કોનો છે? મહારાજનો છે. અને ગોપાળાનંદ સ્વામી ઉત્તર ન થયો જેને કારણે મહારાજને હસવું આવ્યું અને બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. એ ધર્મ તો બે પ્રકારના છે મહારાજ, કે ધર્મ બે પ્રકારના, એક નિવૃત્તિ ધર્મ ને બીજો પ્રવૃત્તિ ધર્મ. બે પ્રકારના પહેલા ધર્મ, એક નિવૃત્તિ ધર્મ, બીજો પ્રવૃત્તિ ધર્મ. એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. ગ્રસ્થ આશ્રમ છે ને એ પ્રવૃત્તિ ધર્મ કહેવાય, ત્યાગ આશ્રમ નિવૃત્તિ ધર્મ. એમાંય પાછા બબે ભેદ, પ્રવૃત્તિ ધર્મ પણ ભગવાનના સંબંધવાળો હોય અને ભગવાનના સંબંધે રહિત હોય, નિવૃત્તિ ધર્મ પણ ભગવાનના સંબંધવાળો હોય ભગવાનના સંબંધથી રહિત હોય. મનમાં એમ થાય એક બહુ ધર્મ ને પાછો ભગવાનના સંબંધે રહિત, એમ કેમ શક્ય હશે? એની મારા ચણાવટ કરે છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, સુખજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ એ આદિક જે ભક્તજન તેનો છે ને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. ને તે ધર્મ ને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે, માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી છે. એવી રીતે ભક્તિની ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુર્બળ છે ને તેનું ફળ પણ નાશવંત છે. મારે કે ઋષિ મહર્ષિઓ જે ધર્મને પ્રવૃત્ત આવે છે એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય. અને એ ધર્મનું પાલનનું ફળ શું? તો કે સ્વર્ગાદિક યા તો સત્યલોકાદિક. પરંતુ વાત એની એ છે, પણ એની એ વાત ફરીવાર જ્યારે દોહરાવવામાં આવે પણ કોના દ્વારા? તો ભગવાન દ્વારા. જે મહર્ષિઓ કહીએ એની એ જ વાત ફરી વાર દોહરાવે, પણ ભગવાન દ્વારા દોહરાવવામાં આવે એટલે ભાગવત ધર્મ થઈ જાય. અને ભક્તો, વાત એકની એક હોય પણ કોના થકી દોહરાવવામાં આવી છે એમાં બહુ ફરક હોય છે. અને આ લોકની અંદર એ હોય છે, જો અમુક કાર્ય હોય, કોઈક આવીને એમ કહે કે આ તમને આ તમારે કરવાનું છે, આ કાર્ય તમારે કરવાનું છે, કોણે કીધું? તો ફલાણા સ્વામી કીધું, તો આચાર્ય મહારાજ કીધું. તો તરત હું કહે, મહારાશ્રી જો મને કહે તો હું કરું, અથવા તે સ્વામી મને કહે તો હું કરું, એમને ન કરું. તું ફોન કરાય, તું ફોન કરાય, અને ફોન કરીને એને વાત કે હા એ ભગત આવ્યા છે ને તમારે 5 લાખ રૂપિયા આપવાના છે, તરત આપી દે, લઈ જાજા. વાત એકની એક, પણ એ વ્યક્તિ કહે છે એનો ભાર નથી પડતો, પણ એ કોઈ સંત દ્વારા કે આચાર્ય મહારાજ દ્વારા કહેવામાં આવે ત્યારે તરત હા પડે. વાત એકની એક, પણ કહેનાર બદલી ગયા. જ્યારે પહેલે કીધું ત્યારે પણ ત્યાંથી તો ઓર્ડર થયો હતો, ઋષિ મહર્ષિઓ પ્રવર્તા એવા, તોય પણ એની અંદર સામર્થ્ય તો ભગવાને જ મૂકીએ છીએ, ન તો ઋષિ મહર્ષિને ક્યાંથી હળવું છે ધર્મ પ્રવર્તાવાની? પણ ઇનડાયરેક્ટ, અને જે વાત ડાયરેક્ટ પરમાત્મા દ્વારા રજૂ થાય એને ભાગવત ધર્મ કહેવામાં આવે છે. એ ધર્મ અને ભક્તિ બે અલગ નથી, બંનેનું ફળ એક જ છે, એને એકાંતિક ધર્મ કહેવામાં આવે છે. પછી ભગવાનના ભૂમંડળ ઉપર અનેક અવતારો થયા હોય, જે કોઈ અવતારો થયા હોય તે અવતારો જે વાત કે એને ભાગવત ધર્મ કહેવાય. પરંતુ એની પ્રાપ્તિ શું? તો કે જ્યાંથી જે અવતાર સંભવ્યો હોય એ ભક્તને ત્યાં સુધી પહોંચાડે, જ્યાંથી અવતાર સંભવ્યો હોય ત્યાંથી ત્યાં પહોંચાડે. પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર આવ્યો હોય અને પુરુષોત્તમ નારાયણ જે વાત કહે એમ કરવામાં આવે તો અક્ષરધામ સુધી પહોંચાડે, અન્યથા જે અવતારો હોય અને જ્યાંથી સંભવ્યો હોય ત્યાં એને પહોંચાડે છે. આટલો ફરક છે વર્ણાશ્રમ ધર્મ અને ભાગવત ધર્મ. અને અમારો પણ મત એ છે, જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાત હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે, જે જડભરત, સુખદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. ભક્તો, તમે આમ ખબરદાર બનજો તો સમજાવો, આ વચનામૃત છે અને બહુ ગહન પોઈન્ટ આવી ગયો. મહારાજ કે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાત હેત કરીએ તો પણ થતું નથી. અહીં મારા શું બતાવે છે? ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત સિવાય કોઈ જગ્યાએ અમને હેત થતું નથી. તો પછી મહારાજ કરતા કોઈક બીજા મોટા ભગવાન થયા? મહારાજ કે ભક્ત તો સમજ્યા, પણ ભગવાનને ભગવાનના ભક્ત સિવાય અમારે ક્યાંય હેત થતું નથી. ભક્તો, અહીંયા ઉપાસના બહુ ક્લીન વાત થાય છે, બહુ સમજ, બહુ ક્લીન વાત થાય છે. કેટલાક ગોટાળો વાળા છે કે મહારાજ અને બીજા અવતાર બધું સરખું છે, ખીચડું કિન્ના ખાઓ. અરે ખીચડું તો માંદાને ખાવાનું હોય, ભલા માણસો હાજર દાળ ભાત ખાય, ખીચડું કિન્ના કે બીજા અવતારો ને મહારાજ ને બધું. પણ અહીંયા મહારાજ વિભાગીકરણ કરે છે. એક મિનિટ તમે સમજી લો કે બીજા અવતાર, બરાબર, એમ બીજા અવતાર મહારાજ કે મેં ભગવાનને ભગવાનના ભક્તને ગમે એમ કરીએ તો મહારાજને બીજા અવતાર અલગ તો થયા ને? પહેલી વાત તો મહારાજે અલગ પાડે, અને પછી મહારાજ એવું કહેવા માંગે એ જે ભગવાન તેમે છીએ. ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે મહારાજ કે મેં એવું હેત કરી રાખ્યું છે. કેટલી અદભુત વાત! ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથી. સ્વામિનારાયણ ભગવાનને આપણે બીજા અવતાર જેવા કહેશો તો અવતાર જેવાય નથી કીધા, કારણ કે નેત્ર પાસે ને થોથા ફેરવતો હારવાય કે જો આ મહારાજ કીધું આ મારા અવતાર જેવા છે, આ જગ્યાએ મહારાજ અવતાર જેવા છે, પણ અહીં મહારાજ અવતાર જેવાય નથી રહેતા. સમજાય ભક્તો? આ ઉપાસના સમજવાનો બહુ અદભુત પોઈન્ટ સમજ્યો. મહારાજ વિધવિધ ભાષાથી બોલ્યા છે, હું તમને અનેક વાર કહું છું ને આજ કહું છું, મહારાજ વિધવિધ ભાષાથી બોલ્યા છે. મહારાજ મુક્ત ભાવથી બોલ્યા છે, મહારાજ અવતાર ભાવથી બોલ્યા છે, અને મહારાજ અવતારી ભાવથી બોલ્યા છે. સમજાય છે? અવતારી ભાવથી પણ મહારાજ બોલ્યા છે. મહારાજના અવતાર ભાવના શબ્દને પકડશું, ક્યારેક મહારાજે અમે બીજા અવતાર બધા સરખા જ છીએ એમ કીધું છે, અને પછી આપણે એને પકડીને કહેજો મહારાજને બીજા અવતાર બધું સરખું છે, કાંઈ ફેરફાર નથી, તો અહીંયા તમે સાબિત કરી દો હાલો કે સ્વામિનારાયણ ભગવાન છે, ન સાબિત થાય. કારણ કે મહારાજ કે અમને ભગવાનને ભગવાનના ભક્ત ઉપર અતિશય હેત છે, તો અહીંયા તો મહારાજ ભગત થઈ ગયા, તો સ્વામિનારાયણ ભગવાને કે હું કામ કહેવા જોઈએ? બરાબર ને? ઓલો શબ્દ પકડાય તાય પકડી લો. પણ મહારાજે શિક્ષાપત્રીમાં એક અદભુત વાત લખી. મહારાજ કે એમ આ શિક્ષાપત્રી લખી છે, આનો વિસ્તાર અન્ય શાસ્ત્રમાંથી જાણો અને એમાંથી ઉત્કૃષ્ટ શબ્દ હોય એને ગ્રહણ કરવા. ઉત્કૃષ્ટ શબ્દને, ઉત્કૃષ્ટ આજ્ઞાનો હોય, ઉપાસનાનો હોય, ઉત્કૃષ્ટ ગ્રહણ કરવા. મારાને મુક્ત જેવાય કીધા હોય મારા સ્વયં, અવતાર જેવાય કીધા હોય, પણ અવતારી સ્વરૂપ મારા સ્વયં જ્યારે બોલ્યા ત્યારે એને પકડે તો ઉપાસના સમજાય, નતર તમને તો ન સમજાય, પણ એનું માથે મુંડાવ્યું એને ન સમજાય. બોલો, એને હાટું મુંડાવ્યું એને સ્વામિનારાયણ સ્વરૂપરી સમજાય નહીં. અરે ભક્તો, સ્વામિનારાયણને હેઠા ઉતારવા લાખો રૂપિયાનો ખર્ચો આ દુનિયામાં કરે. બોલો, પુસ્તકને પુસ્તક બહાર પાડી દે કે સ્વામિનારાયણ તો બીજા અવતાર જેવા જ છે, એથી બહાર નથી. આપણા મનમાં એમ થાય આને રોટલા સ્વામિનારાયણના બગાડાય જ નહીં, સમજાય, આને સ્વામિનારાયણના રોટલા બગાડાય નહીં, આને જેનો મહિમો એનું થઈ જવાય, એટલે ઝંઝટ જાય, ઉપાધિ જાય અને કાશ જાય, સમજાય. અમે લંડનથી આવતા હતા, એરપોર્ટ ઉપર એક હરિભગત જોઈ ગયા અમને, એટલે આવ્યા, પગે લાગ્યા, જે સમજણ કર્યા, હાવ નવો ભગત બિચારો. પછી મને કે સ્વામી અમારીને ફલાણા સ્વામી ફલાણા સ્વામી આવ્યા હતા, મારા પર બહુ રાજી થયા અને એક પુસ્તક મને ભેટાય, પુસ્તિકા, એમ કહીને દેખાડી કે જુઓ. મેં પાનું ખોલ્યું, અંદર લખેલું, સર્વ અવતારી શ્રીમદ નારાયણની કૃપાથી આ પુસ્તિકા બહાર પાડું છું અને ભગવાન કૃષ્ણ નારાયણના રાજીપા માટે બહાર પાડું છું અને સાધુ સ્વામિનારાયણના. એને મેં કીધું પુસ્તક બંધ કરીને, મેં કીધું આ આ તું ન્યા જ જાશો ને, તો કે હા. મેં કીધું એ સાધુને કહેજે, સરદારના નિત્યસ્વરૂપ સ્વામી કહેતા હતા તમને શ્રીમદ નારાયણનો મહિમા હોય તો હુકામ સ્વામિનારાયણની ખીચડી બગાડો, જાઓ ન્યા. મને કે કહું, મેં કીધી કહેજે તું તારે એને જે દંડ દેવો દે, એને જે કહેવું હોય કે એને કહી દે ચોખ્ખે ચોખ્ખું. અને આટલું જ નહીં કે ફોટો પાડે, મેં કીધું ફોટો પાડે, જા ફોટો પાડે, હું તેને દેખાડીએ. ભલા માણા સ્વામિનારાયણના રોટલા ખાઈને મહિમા બીજાનો હૃદયમાં ઘીરી ગયો, શરમ નહીં આવતી હોય. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ જગ્યાએ સર્વોપરી તત્વ નથી, આ વાત જીવમાં ગાંઠવાળજો. અરે કદાચ દુનિયા તૂટી જાય તો પણ પ્રતિપાદન સ્વામિનારાયણનું થવાનું. અને ભક્તો, પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ, આજે તો 200 વર્ષ થયા એટલે ખબર નથી પડતી, એક દાડો પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ હશે અને આખી દુનિયા સ્વામિનારાયણને સર્વોપરી કહેતી છે, આખી દુનિયા. એક દાડો પરિસ્થિતિ નિર્માણ થવાની, કારણ કે જે છે સ્વામિનારાયણ, જે છે એ સ્વામિનારાયણ છે. અને તમને કોઈ એવો મળે ને કે બધું સરખું છે, એને કે સરખું છે ને, આય તમને બધા હેરાન કરશે અને શાંતિથી ભજન નહીં કરવા દે, એના કરતાં ભગવું પહેર્યું ને એ કાઢીને ધોળું પી લ્યો, એટલે ચિંતા જાય. ભલામણા સ્વામિનારાયણ નિષ્ઠા નથી રોટલા સ્વામિનારાયણના ખાવાનું. આમાં ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જેને સર્વોપરી સમજાણો એટલા ઉશાંગળી કરો, જેટલાને સર્વોપરી સમજાણા હોય. સ્વપ્નમાંય ભગવાન સ્વામિનારાયણને કોઈ દાડો બીજા અવતાર જેવા સમજવા નહીં. ભક્તો, એક વાત સ્પષ્ટ, આપણે બીજા અવતાર એક જેમ તેમ છે ને, એ મહારાજની સામર્થ્ય જ છે, એ ભગવાન સ્વામિનારાયણની સામર્થ્ય છે, ભગવાન સ્વામિનારાયણની મૂકેલી સામર્થ્ય છે. પણ ભગવાન સ્વામિનારાયણ એ તો સુપર પાવર છે, એમાં કોઈ દી શંકા ઉદ્ભવવી જોઈએ નહીં. અહીંયા મહારાજ એ શંકા ઉઠાવો તો મહારાજ કે ભગવાનને ભગવાનના ભક્તની સાથે મેં એ જ જોડી રાખ્યું છે, એ કેમ શક્ય બને, એ કેમ શક્ય બને કહો. અહીંયા મહારાજ આપણને શીખડાવવા માગે છે કે અમારા મોટા મોટા જે પરમહંસો છે, કે અમારા મોટા મોટા સ્થિતિ પામેલા જે ભક્ત, એની આ સ્થિતિ છે કેવી, એને અમારે વિશે અમને અમારા એકાંતિક સંતો ભક્તોની સાથે અતિશય પ્રીત બંધાણે હોય છે. અને અમને એમ જણાય છે, જે જડ વરસ સુખદેવ દત્તાત્રેય ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે, માટે અમને પણ વન પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. અહીંયા મહારાજ પોતાની ખુમારી દેખાડે છે અને મહારાજ પોતાની ખુમારી દેખાડીને એવું કહેવા માગે કે અમારા મોટા મોટા સંતો પરમહંસ એની આ ખુમારી હોય છે, એ પણ એમ સમજતા હોય જડ વરસ સુખદેવ ઋષભદેવ એ અમારો માર્ગ છે, એના જેવો અમારા જીવનો ઢાળો છે, માને સાધન દિશામાં સરખા છે. ભક્તો, ઉપાસના જ ફરક હોઈ શકે, બરાબર સમજો. પરમાત્માને પામવા માટે ઉપાસના ભેદવાળે હોઈ શકે, પણ સાધન દિશા ભેદવાળે હોઈ શકે નહીં. એ ભગવાન સ્વામિનારાયણને માનતો હોય તોય ભલે, ભગવાન કૃષ્ણને માનતો હોય તોય ભલે, ભગવાન રાઘવને માનતો હોય તોય ભલે, કોઈ પણની ઉપાસના હોય, એ તમામને તે સ્વરૂપને રાજી કરવા હોય તોય તપ કરવું પડે, વ્રત કરવું પડે, બ્રહ્મચર્યાદિકનું પાલન કરવું પડે, નિયમ ધર્મ દ્રઢ કરવા પડે, ભજન કરવું પડે. આ બધા સાધન એકના એક, સમજાય? અહીંયા મહારાજ એમ કહે છે, અમારા મોટા મોટા જે પરમહંસો છે અને અમારા મોટા મોટા જે ભક્તો છે એ બધા એ જ માર્ગને અનુસર્યા છે. જે પૂર્વે મોટા મોટા ભક્તો થઈ ગયા એ જ માર્ગને અનુસર્યા છે અને એને ક્યાંય બંધન ન થતું, એમ અમારા મોટા મોટા જે પરમહંસો છે અને મોટા મોટા ભક્તો એને પણ ક્યાંય બંધન થતું નથી, એ કોઈની મોટપમાં લેવાય જાય એમ નથી, કોઈ એને હેઠા પછાડી શકે એમ નથી. અને ભક્તો દેખાય નિષ્કળાન સ્વામીને મહંત હપીને હાલતા થઈ ગયા, બોલો. હે, બ્રહ્માનંદ સ્વામીને આખું રાજ્ય સોંપવા તૈયાર હતા ભાવનગર નરેશ, અહીં રોકાઈ જાઓ, ઠોકરાઈ દીધું. અરે આ સત્સંગની અંદર માનો કે ભીડો સહન ન થયો અને ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને ગ્રસ્થ આશ્રમમાં ગયા, પણ સ્વામિનારાયણની ખુમારી ન ઉતરી, ગજા ગઢવીને બોલો, ખુમારી ન ઉતરી, નિષ્ઠા ન ફરી. કૃષ્ણશ્રીજી કીધું, મારા દીકરાના લગ્ન છે, તમે બે જો કીર્તન બનાવી આપો તો 5 ગામ ઇનામમાં આપો. કૃષ્ણસિંહને કહે, કૃષ્ણસિંહ તમારા આ ગામ 5 રાખો તમારી પાસે, મને ક્યારનું અક્ષરધામ મળી ગયું છે, પણ તમને વાંધો હું? તો કે વાંધો એ જે મોઢે પાન ચાવ્યા હોય એ મોઢે હવે કોલચા ન ચવાય, આ મોઢે સ્વામિનારાયણના ગુણ ગાયા છે, હવે બીજા ગુણ ન ગવાય. આટલી ખુમારી ભક્તજનો હરિજી મહારાજ, અરે એની ખુમારી, એનું જીવનચરિત્ર મેં વાંચેલું, કેટલી અદભુત ખુમારી. અમથા કાંઈ નહોતા બોલીએ ક્યાં, બ્રહ્માનંદ સ્વામી નહોતા કહીએ ક્યાં, તમે તેડો આવ્યા છો પણ તમારો તેડો નહીં આવું, સ્વામિનારાયણ મને માની કીધો છે માટે માની જ છું, એને મને ધમમાં લઈ જવાની ગરજ હોય તો ધોળો હાથી લઈને તેડવા આવે તો આવીશ, મારે ગરજ નથી. આહા, એ ભક્તની શું સ્થિતિ હશે, મહારાજ ધોળો હાથી લઈને તેડવા આવે તો આવીશ, પણ એવું ક્યારે બોલી ગયા, એની ખુમારી એવી હતી. એના જીવનચરિત્રમાં લખ્યું છે, ઘેરે જ્યારે ગયા ત્યારે ભાઈઓ બધા મોટા થઈ ગયેલા અને ભાઈઓ જુદા થઈ ગયેલા અને ભાઈઓ કોઈએ જમીનમાં ભાગ આપ્યો નહીં, પછી ગજા ગઢવીએ કેસ કર્યો, એવું લખ્યું, બહુ સરસ વ્યવસ્થિત લખ્યું છે. અને પછી કેસ કરી અને કેસ ચાલ્યો રાજકોટમાં, એટલે રાજકોટમાં રહેવા આવ્યા, અને રાજકોટમાં એક નાની કુટિયા જેવી રૂમ એમાં રહેતા હતા, પણ પ્રેમ મહારાજમાં, નિષ્ઠા મહારાજની, એટલે મોડી રાતે પોતાના પર સિતાર હતો, સિતાર લઈ અને ગાવણું કરે, અને એટલો મધુર કંઠ, ગળું બહુ મધુર, અને પરમાત્મામાં પ્રેમ મગ્ન બનીને ગાન કરે, જેને અવલંબન કરીને આજુબાજુમાં નજીક સુધી સંભળાય, એમાં થોડે જ દૂર એક બીજા ગઢવી રહેતા હતા, એ સાંભળી ગયા. અને ભક્તો, ભક્ત જ ભક્તનો મહિમા સમજી શકે, કલાકાર જ કલાકારનો મહિમા સમજી શકે, વિદ્વાન જ વિદ્વાનનો મહિમા સમજી શકે, ગુણિયલ જ ગુણિયલનો મહિમા સમજી શકે, સર્વોપરી ઉપાસના વાળો સર્વોપરી ઉપાસનાનો મહિમા સમજી શકે, બીજા સમજી શકે. આ ગઢવી અવાજ સાંભળતાની સાથે મહિમા સમજ્યા, એક દડેને પહેરી ગયા અને કે આટલું સરસ તમે ગાઓ છો, એકવાર જો તમે રજવાડા આમ ગાઓ ને તો કામ થઈ જાય. અને બહુ આગ્રહ કર્યો, એટલે કીધું ભલે હું ગાઈશ કે, પણ સ્વામિનારાયણના ગુણ ગાઈશ તો વાંધો નહીં, નક્કી થયું. પણ રાજમાતાજી હતા ને, એને ખબર પડી બહુ મોટા એક કવિ આવ્યા છે ને એ ગાવાના છે, એટલે કે હું સાંભળવા આવું. ગજા ગઢવીને વાત કરી કે સાંભળવા માટે રાજમાતા આવવાના, તો હું નહીં ગાઉં. આહા, એક ગ્રસ્થ બની ગયેલ ભગવાન સ્વામિનારાયણ અનન્ય આશ્રિત, એની નિષ્ઠા તમે જુઓ, એની ખુમારી જ જુઓ, તો નહીં ગાવ. તો રાજમાતે કીધું, કોઈ પણ સંજોગે ગાવ, પણ અમને સંભળાય અને તમારી મર્યાદા એમ ગાવ, તો આડો પડદો રાખો અને પછી ગાવ. આડો પડદો રખાય ને પછી ગાવણું કર્યું, પણ ગાવણામાં ઉપરા ઉપર 3 વાર લીટી ઘૂટી કે ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ ઉપર જો પ્રગટ ન થયા તો કોઈ જીવ પ્રાણી માત્ર ભાવ પાર ઉતરી અક્ષરધામ સુધી પોગત નહીં. એ ઉપરા ઉપર 3 વાર લીટી ગાય ને, તે અંદર રાજમાતા અંદરથી બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ નહોતા થયા એ પહેલાં હું કોઈ અક્ષરધામમાં નહોતી ગયું. આટલા શબ્દ સાંભળતાની સાથે એને સીતાર હેઠો મૂકી દીધું, મારે નથી ગાવું કે. આ બધા કે હું વાંધો, તો કે જે જગ્યાએ હું મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ખુલ્લે આમ ગુણ ન ગાઈ શકતો હોઉં અને મહિમા ન કહી શકતો, એવી જગ્યાએ મારે ગાયને શું કામ છે. રાજમાતાએ કીધું, વાંધો નહીં ગાવ, તો કે હવે ન ગાવ કે.
જેની ખુમારી જેવું એમ મનમાં થયું આ રાજમાતા સુમારી દેશે હતા, ન ગાવ સુમારી સ્વામિનારાયણ ની ખુમારી ઉપર ન ગાયું, એમ કે તમારે કેસ પતાય તો કેસ પતે કે ન પતે, ન મળે તો કાંઈ નહીં કે બાકી હવે ન ગાવ, મારા ભગવાનનું જે અપમાન થાય એ મને ન પોહાય બોલો, અને પછી ન ગાયું, પોતાના સ્થાને જતા રહ્યા, પણ રાજાને ખુમારી ચડી, ધન્યવાદ છે એને એના ઈષ્ટદેવની નિષ્ઠા પર, અને પછી રાજા એમને કેસ પતાવ્યો, એ રાજાએ પતાવ્યો હતો, કોણે પતાવ્યો હતો, ભગવાન સ્વામિનારાયણ પતાવ્યો હતો, ભગવાન સ્વામિનારાયણ જીવમાં પ્રવેશ કરી ગયા હતા. પણ ભક્તો આ વાતનું અનુસંધાન ન રહે ત્યારે આપણને આ દુનિયાની ખુમારી ચડી જાય છે, આ વ્યક્તિ હતી એટલે મારું કામ થયું, આને સહાય કરી એટલે થયું. ભક્તો મનમાં હંમેશા એવો વિચાર કરો, મહારાજાને પ્રેરણા કરી એટલે આ કામ થયું, બાકી આ દુનિયાનો કોઈ કરતાર નથી. હવે રોટલા ભગવાન સ્વામિનારાયણ ગળામાં લીધા છે ને એ દે છે, ખુમારી મહારાજની હોય, મહારાજ કે અમારા મોટા મોટા પરમહંસો એ પણ આ દુનિયાના કોઈ સુખમાં લેવાતા નથી, તમે ક્યાંથી લેવાય કહો. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બાધ રહેવાય તેવું જ રહેવાય છે, અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ, અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ, અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી, અમે તો એમ જાણીએ છીએ જે ભગવાનના ભક્તમાં જો કાંઈક સ્વાભાવિક અલ્પદોષ હોય તો પણ તે જોવા નહીં, અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળવાનો ઉપાય કરવો. કેટલી અદ્ભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે અમે લાખો માણસને ભીડામ રહીએ તોય અમારે સ્વાર્થ કરીને રહેતા નથી, અને ભક્તો મહારાજ કદાચ આમ કે અમે લાખો માણસને ભીડામ રહીએ તો અમને બંધન થતું નથી, અમને કંઈ અડતું નથી, તે એમાં ભગવાનથી એમ થવા એમાં કઈ મોટી વાત છે, એમાં શું આશ્ચર્ય, સમજાય? ભગવાનને બાધ ન થાય શહેરમાં રહે વનમાં રહે ગમે ત્યારે, એને એમ બાધ ન થાય એમાં કઈ મોટી આશ્ચર્યની વાત છે. પણ મહારાજ ઇનડાયરેક્ટ એવું કહેવા માગે, અમારા સંબંધને પામેલ અમારા બ્રહ્મનિષ્ઠ જે મહાપુરુષો એને બંધન ન થાય તો અમને ક્યાંથી થાય એમ. મહારાજ પોતાનું મિશ જ લે છે, પણ વાત તો પોતાના એકાંતિક ભક્તની કરે છે. ઉપરાંત મહારાજ એવું કહેવા માગે, તમારે પણ આમ થવું જોઈએ. સાધક અને સિદ્ધ દિશા બે ભક્ત હોય છે. મહારાજ કે મારી સિદ્ધ સ્થિતિને પામેલા પરમહંસોની આ સ્થિતિ છે, અને સાધક ભક્તો અનુસંધાન રાખે એને આ સ્થિતિ કેળવવી. શું કહેવા માગે મહારાજ? સિદ્ધ સ્થિતિને અમારા ગોપાળાનંદ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંતો હોય એની આ સ્થિતિ છે, એને બંધન થતું નથી, અને સાધક સ્થિતિવાળા, આપણે બધા સાધક સ્થિતિવાળા કહેવાય. મહારાજ કે તમારે આ સ્થિતિ કેળવવી કે દુનિયાની કોઈ પણ મોટપમાં મન લોભાય નહીં. અને ભક્તો દુનિયાની મોટપમાં મન ક્યારે ન લોભાય? જ્યારે સ્વામિનારાયણની મોટપમાં લોભાઈ જાય ત્યારે. બીજો ઉપાય નથી કોઈ, તૂટી જાય તો શું, ભગવાન સ્વામિનારાયણની મોટપ સમજાણાય વિના કોઈ તૂટી જાય તોય પણ અન્ય પદાર્થ લોભે આવ્યા વિના રહે નહીં. પછી પાછ લાલજી મહારાજ કાલે નહોતું કીધું કે ભગવાનની મોટપ જ્યારે જીવના હૃદયમાં ઘૂસી જાય ત્યારે બીજું અંદર પ્રવેશ કરવા પામે નહીં, પ્રવેશ કરવા ન પામે. પંચાળન પહેલા મહારાજ કીધું ને, અમારી મોટપ સામે જ્યારે દ્રષ્ટિ જાય ત્યારે પછી મહારાજ કે ઉત્તમ વિષય ઉતરતા જેવા અથવા ઉતરતા કરતાંય પણ ઉતરતા થઈ જાય છે. શ્રીજી મહારાજને ઉતરતા કરતાંય પણ ઉતરતા થઈ જાય છે. અનભક્તજનો મહારાજે તો બહુ વિધવિધ રીતે પોતાનું સ્વરૂપ ઓળખાયું છે, પણ આપણે પૂર્ણ ખૂટતા હોય તો ન સમજાય. પંચાળાને પહેલામાં જ મહારાજ કીધું, મહારાજ કે વૈકુંઠ કરતા ગોલોકનું સુખ અધિક છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. અને મહારાજ અંત્યના બીજા વચનામૃતમાં કે જેવી બદ્રિકાશ્રમમાં સભા છે, જેવી સિદ્ધદીપમાં સભા છે, જેવી વૈકુંઠ અને ગોલકમાં સભા છે, એ કરતાં આ સભાને અધિક ન સમજતો હોવ તો સર્વે સભાના અમને સમ છે. મહારાજે આમ ક્લીન વાત કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ પુરુષોત્તમ નારાયણ પ્રથમવાર પૃથ્વી પર પધાર્યા છે, આવી કોઈ દી વાત થઈ નહોતી, કોઈ સાંભળી નહોતી, અને એવી ફોસવાળી વાત જ્યારે થાય ત્યારે લોકો પચાવી ન શકે, એટલે મહારાજ ક્યારેક લોકોને પથ પડે એટલે આવી પણ વાત કરતા હોય છે, જેને કારણે જીવ અટવાઈ જાય છે. આવું કોઈ દી સાંભળ્યું નહોતું એટલે મારે સમજાવવું તો તી જ, પોતાનું સ્વરૂપ જ સમજાવવું હતું, પણ જીવને એ જલ્દી ગળા હેઠે ઉતરે નહીં, એટલે મહારાજ આમ ગોળ ગોળ કરી અને થોડીક આડીવળી વાત કહી પછી સમજાવવા જાય છે. એમાં જીવ છેલ્લા પોઈન્ટ સુધી ન પગે ને વચ્ચે હા પાડી દે છે. કીધું ને કે બધાને કેમ તેજની ઉપાસના થઈ, એ દાખલો એણે કર્યો. પણ દાખલાના પરિણામે આગળ વધતા 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 તેજ સુધી પહોંચ્યા, તેજ સુધી પહોંચ્યા તેમાં અહોભાવ થઈ ગયો. હજી એને એક સ્ટેપ ઉપર જવાનું હતું, તેજની મધ્ય પુરુષોત્તમના દર્શન શક્ય હતા, પણ ત્યાં જતા પહેલા જ હા પડી ગઈ ને ત્યાં રોકાઈ ગયા. પછી વર્ણન કર્યું એટલે આખા શાસ્ત્રોને શાસ્ત્ર પડી દીધા. ભગવાન તેજાયમાન છે, તેજનો સમૂહ છે, ભગવાન નિરાકાર છે. ભક્તો, એ જે લખ્યું કે બોલ્યા એ પોતાની રીતે ખોટું નથી બોલતા, સમજાય છે? એને ગપ્પા માર્યા એમ નહીં, એણે જોયું એ લખ્યું, એમણે જોઈએ લખ્યું, પણ એને ખબર નથી કે આપણે વર્ણન કરીએ એથી પણ પર કાંઈક છે. અને ભક્તો, ઉપાસના માર્ગ તો એવો છે ને, આમાં મોટા મોટા હારા હારા પણ ભૂલા પડી જાય, ભગવાનની કૃપા હોય ને તો આમાં પાર ઉતરાય. બાકી ઉપાસના માર્ગ બહુ ગોટાળાવાળો છે. સર્વોપરી ઉપાસનાની ક્યાં તમે વાત કરો છો? તમે કલ્પના કરો, આ પૃથ્વી પર વિદ્વાનમાં વિદ્વાનો કહેવાતા હતા, જેની પાછળ ભલભલા ઝૂકી જતા હતા, એવા વિદ્વાનો પણ, મઠોની સ્થાપના કરનારા પણ ભગવાનને સાકાર ન સમજી ગયા. વિચાર કરો, સર્વોપરી વાત તો પછી રહી, સાકાર ન સમજી ગયા, ભગવાન નિરાકાર છે, નિરાકાર છે, નિરાકાર છે કહીને પછી વી આઈ ગયા. લો તો સર્વોપરી કેમ સમજાય? કૃપા હોય તો સમજાય. અને આ મહારાજ કે સાધક સ્થિતિવાળા ભક્તને આ વિષયમાંથી પ્રીતિ કેમ તૂટે, અથવા સારા કહેવાતા વિષયમાં હેત ન થાય, ઉપાય શું? તો ઉપાય એટલો જ. કેટલો? તો કે અમારી મોટે ફામે દ્રષ્ટિ પડી જાય. એ અમારી મોટે ફામે દ્રષ્ટિ મહારાજ કે પડી જાય તો પછી એનું મન ક્યાંય લોભાય નહીં. મહારાજ કે ભગવાનના જે ભક્ત હોય એની અંદર સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહીં. અને ભક્તો, ખરેખર છે ભગવાનના ભક્તના નાના નાના દોષ જીવ જોઈએ રાખે ને તો એનું કોઈ દી સુખ ન આવે. વિશાળ હૃદય રાખે તો જ એને સુખ આવે, દિવ્ય ભાવ રાખે તો જ સુખ આવે. અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળવાનો ઉપાય કરવો, પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો. સ્વાભાવિક જે દોષ છે, કોઈને ઉતાવળું બોલવાનું, કોઈને વચ્ચે બોલવાનું એવું ટેવું હોય, કોઈને ઉતાવળે ચાલવાનું વગેરે વગેરે જે સ્વભાવ છે, મહારાજ કે ભગવાનના ભક્તનો હોય તો ટાળવા મહેનત કરાય. ભક્તો, ટાળવા મહેનત કરવી અભાવ નથી, બરાબર સમજો, પણ એનાથી હૃદય છૂટું પડી જાય એમનો અભાવ છે. મહારાજ કે એવું ન થવા દેવું. અને પોતાની અંદર એવો સ્વભાવ હોય તો તત્કાળ ટાળવો, કારણ કે સ્વભાવ ભગવાનના ભક્તારે હેત ન થવા દે. અને મહારાજ કે મોટા વર્તમાનમાં ફેરો હોય તો એનો દોષ લે તો બાદ નથી, બાકી સ્વાભાવિક દોષ જોઈ અને મહારાજ કે એનો અવગુણ લેવો નહીં. અને હરિભક્તનો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂક પડે ત્યારે લેવો, અને બીજા અલ્પ દોષ હોય તે સારો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરીને જીતીને રાજી થવું નહીં. મહારાજ કે અલ્પ દોષ હોય સ્વભાવનો એ જો દોષ લેવો નહીં. મોટા વર્તમાનમાં ફેર હોય તો મહારાજ કે એનો દોષ લેવો, દોષ લેવો મીન્સ એનાથી દૂર રહેવું, મહદઅંશે દૂર રહેવું. અને મુમુક્ષ હોય એને એની હેત થાય પણ નહીં, કારણ કે કલ્યાણની વાત ના જોઈન્ટ થયેલી છે. કલ્યાણની વાત, વર્તમાન યુક્ત સંત છે, વર્તમાન યુક્ત ભક્ત છે, ત્યાં જ શાંતિ થવાની છે. તો એ વસ્તુ ન હોય તો મહારાજ ક્યાંથી દૂર રહેવું. અને પછી બહુ અદભુત વાત મહારાજ બતાવે. મહારાજ કે ભગવાનના ભક્તને વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને કદી જીતવો નહીં. અને જીતે છે તે તો પંચમા પાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. ભક્તો, આ વાત બહુ મહાન છે કે ભગવાનના ભક્ત હોય, ભક્ત ભક્ત હોય, સંત સંત હોય, અથવા તો પૂજ્ય પાદ આચાર્ય મહારાજ, એટલે જ મારે શિક્ષાપુત્રને લખ્યું, અમારે આચાર્યની સાથે વાદ વિવાદ જ ન કરો. વાદ વિવાદ કરો પછી આ જીતની વાત આવે ને, વાદ વિવાદ જ ન કરવો. મહારાજ કે જો વાદ વિવાદ કરીને એને એમાં બે રીતે ખોટી જાય, હારી જાય તો ખોટી જાય, તો ખોટ રીતની છે જ, જીતે તો ખોટી જાય, જીતે તો પંચમાં પાપ લાગે અને હારે તો ઊંધે કાન જાય. માટે મહારાજ કે ભગવાનના ભક્તની સાથે વાદ વિવાદ કરવો નહીં, અને કરે તો પંચમા પાપે યુક્ત પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. મહારાજ કે અમને જોવો જ ન ગમે ભગવાનના ભક્તનું જે ઘસાતું બોલે. ભક્તો, જેના હૃદયમાં ભગવાનના ભક્તનો મહિમા નથી એનું હૃદય કોઈ દી કોમળ ન થાય, એને પોતાને આમ અહો અહો ભાવ વર્તે નહીં. અને ભક્તો, વર્તમાનમાં ઇન્દ્રિય અંતઃકરણનો કજિયો ટળ્યા છે, પણ અહોભાવ તો મહિમાથી પ્રગટ્યા છે. અહોભાવ તો મહિમાથી પ્રગટ થાય છે. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન જળ પણ ભાવે નહીં. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે? જે આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે. મહારાજ કે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠ્યો જ ગમે નહીં. મહારાજ એકવાર ગઢપુર બિરાજતા હોય, સ્વામી વાતોમાં લખ્યું, એ વખતે મહારાજ ઉપર પત્ર આવ્યો અને પહેલાં મહારાજને બહુ બધા વિશેષણ લખેલા, તમે આવા છો ને આવા મોટા છો ને આવા મોટા વિશેષણ લખ્યા પછી અંદર લખ્યું, હે મહારાજ દયા કરજો, આ મોદકાનંદ અને અનાત્માનંદ થકી રક્ષા કરજો. મહારાજ પત્ર વાંચ્યો, પત્ર લખનાર કોણ હતો? નિર્વિકલ્પાનંદ. બહુ વિદ્વાન હતા ને, ઉપમાં બહુ સારી લખી, પણ પછી આ બે નામ લખ્યા. મહારાજ કે અમે કોઈ આવા પરમહંસના નામ પાડ્યા નથી ને, આ કોના નામ? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારું ને આત્માનંદ સ્વામી નામ છે. અનાત્માનંદી આત્માનંદ સ્વામી, મોદકાનંદી હું, કારણ કે નિર્વિકલ્પાનંદને વિષયમાં રાગ ને મેં કરી ખંડન એટલે એને ગમે નહીં, એટલે મહારાજ આવું લખ્યું છે. મહારાજ આથી કે મેં રક્ષા કરજો. મહારાજ પત્ર ફાડી નાખ્યો. મહારાજ કે મેં લાંચ્યા છીએ એવા, પેલા હારા હારા શબ્દથી સંબોધન કર્યું, મહારાજ કે મેં લાંચ્યા છીએ, તે લાંચ લઈને અમારા મહાબ્રહ્મનિષ્ઠ પરમહંસો એની બાજુમાં મને દોષ પરેઠે, એમ કહીને મહારાજ પત્ર ફાડી નાખ્યો. મહારાજ કે એવા ભગવાનના જે સંત કે ભક્તનું કોઈ ઘસાત બોલે તો મહારાજ કે અમને પરવડે નહીં, અમને ગમે પણ નહીં. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન જળ પણ ભાવે નહીં. ભક્તો કેટલા બધા મહારાજ નારાજ થઈ જતા છે. માટે ભક્તો હંમેશને માટે દિવ્ય ભાવ લાવો. દિવ્ય ભાવ લાવવા માટે પંચવર્તમાન હોય અને સર્વોપરી ઉપાસના હોય અને છ અંગ જે છે, છ એ છ અંગનો જેને સારધાર મહિમા હોય એનો ખૂબ મહિમા સમજવો. જેટલો જેટલો મહિમા સમજશું એટલું એટલું આપણા જીવમાં ટાઢું થતું જાહે. મહારાજ કે ત્યાં દેહનો સંબંધી હોય તોય પણ અમને ગમે નહીં. મતલબ ભક્તો મહારાજને દેહના સંબંધી સાથે પ્રીતિ હોય અથવા કુહેત હોય, બેમાંથી એકે શક્ય ન બને, કારણ કે એ ભગવાન છે, ભગવાનની સાથે સંબંધ લાગુ પડે નહીં. તો મહારાજ કે દેહનો સંબંધી હોય તોય ન ગમે. મીન્સ મહારાજ એવું કહેવા માગે કે અમારા જે ગમે બ્રહ્મનિષ્ઠ ભક્તો છે કે સંતો છે, એવા ભક્તોને દેહનો સંબંધ એક બાજુ હોય અને એક બાજુ ભગવાનનો ભક્ત હોય, તો મહારાજ કે ભગવાનનો ભક્તનો પક્ષ લે નહીં કે દેહના સંબંધીનો પક્ષ લે. અને લીધો હતો ને ઝીણાભાઈએ, ઝીણાભાઈ લીધો કમળ શિવાજાને, માથું દુખતું તો દીબાની કીધું, શું કીધું? તીખા લાવો તો જરાક, માથે ચોપડવા છે. દીબા કે છે નહીં ઘરમાં, ઝીણાભાઈને ખબર હતી ઘરમાં છે પણ આ લોભણીને આપવા નથી. ત્રીજે દાડે ઝીણાભાઈ હોઈ ગયા. અદીબા આવ્યા, અદીબા કે કેમ ભાઈ હુતા છે? ઝીણાભાઈ કે માથું દુખે, તો કે તીખા લાવું માથે ચોપડી દઉં, એમ કહીને ઘરમાં જઈને વાટક્યો લઈ આવ્યા. અને ઝીણાભાઈ વાટક્યો હાથમાં લીધો ને ફર ફરતો ઘા કરીને ફગાવ્યા. કાલ નહોતા ને? તો કે હતા, પણ મનમાં એમ થયું કે જરા ઘરમાં પડ્યા છે કામ લાગશે. ત્યારે ઝીણાભાઈ કે તને ભગવાનના ભક્ત કરતા પણ આ તીખા વધારવાલા લાગ્યા, મરી વધારવાલા લાગ્યા, માટે જા આજથી તું મારી બેન નહીં, હું તારો ભાઈ નહીં. આજ પછી મને કોઈ દી તો ભાઈ કહીશ નહીં, હું તને બેન કહીશ નહીં. આ ભગવાનના ભક્તનો મહિમા છે. મહારાજ કે ભગવાનનો ભક્ત ગૌણ પડે, ભગવાનના સંત ગૌણ પડે, મહારાજ કે અમને જરાય પોસાય નહીં. એનો જે મહિમા છે મહારાજ કે બહુ અદભુત મહિમા છે. એટલો દેહના સંબંધીને પણ વહાલા રાખવા નહીં. મહારાજ કે આપણે તો આત્મસત્તા રૂપે થઈને ભગવાનને ભગવાનના ભક્ત સાથે હેત કર્યું છે, પણ દેહ બુદ્ધિ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના નહીં જ રહે. માટે જે આત્મસત્તા રૂપે રહીને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડો થયા વિના નહીં જ રહે. શા માટે? જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવા શ્વેતદીપ વૈકુંઠ ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. મહારાજ કે દેહ બુદ્ધિથી હેત કરવું નહીં. ભક્તો વાત સાચી છે, દેહ બુદ્ધિથી હેત થયો નહીં લાંબો ટાઈમ ટકે નહીં. દેહ બુદ્ધિથી હેત થયું હોય તો દેહનું ભરણ પોષણ થાય, હાચવે બોલાવે, ત્યાં સુધી હેત રહે. જરા કડક થઈને કીધું હોય તો બૂમકારા બોલાવતો જાય. શિબિરમાં બે દાડા મોડાને જો જાહેર સભામાં ટટકાઈ રહ્યો તો બીજ ફીર ઠામકો ન આવે. જો દેહાત્મા બુદ્ધિથી હેત થયું હોય તો, પણ આત્મબુદ્ધિ જો થઈ હોય, દેહ બુદ્ધિ ન હોય ને આત્મબુદ્ધિ હોય તો બીજ ફીર ટાઈમે પગી જાય. એટલે અમને ખબર છે, સવારમાં ટટકાઈ રહ્યા હતા ને, અમુક અમુક નક્કી કરી શકે પોર આવવું જ નથી, આવીએ તો વઢે ને, મોકો જ નથી રહેવા દેવો ને. અને અમુક ભક્તો અત્યારથી ગાંઠ વાળી લે, પોર તો શિબિર શરૂ થાય તે દાડે પગી જવું, પગી જાગવું, પગી જવું એમ. અને ભક્તો આમ તો આપણો સંબંધ જ આત્મબુદ્ધિનો, દેહ બુદ્ધિનો સંબંધ જ નથી. કામ ખબર, આપણે આપણે કઈ ઓળખાણ, હે દેહની કઈ ઓળખાણ કરીએ? આંખની ઓળખાણ નહીં. ભગવાન સ્વામિનારાયણના સંબંધથી આપણે બધા સંબંધી, અને ભગવાન સ્વામિનારાયણની સાથે આપણે દેહથી જોડાણા છે, નહીં આત્માનો સંબંધ છે. તો આપણે બધા આત્માના સંબંધથી જોડાયેલા છે. મહારાજ કે એ કાયમ ટકે, દેહ બુદ્ધિવાળો કાયમ ટકે નહીં. મહારાજ કે દેહ બુદ્ધિ જોડાણો હશે એને કામ ક્રોધ લોભ આદિ એક દાડો જરૂર પાડશે. મહારાજ કેટલી વાત અદ્ભુત બતાવે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના નહીં જ રહે. માટે જે આત્મસત્તા રૂપે થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહેશે નહીં. મહારાજ કે દેહના લાલન પાલનથી, એ તો દેહને રાખીને દેહના સુખ માટે જ કાર્ય કરતા હશે, પણ આત્માથી ભગવાન સાથે નહીં જોડાણ હોય, કેવળ ઉપલબ્ધ ભક્તિ હશે તો કામ ક્રોધ લોભ આદિક એને જરૂર પાડશે. આટલું જ નહીં, મહારાજ કે એનું સત્સંગમાં રૂપ ઉઘાડું થશે. જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવા શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા આજ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. મહારાજે અહીંયા પણ વિભાગ કર્યો. પહેલાં કેવું કીધું કે જેવા શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોક તેની વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વ સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર દિવ્ય અક્ષરધામ તેની વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગી ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. આમાં બે વાત મારે લખી. એક બાજુ એવું કીધું વૈકુંઠ ગોલોક અને શ્વેતદ્વીપ એના પાર્ષદ છે એવા આમાં બેઠા છે. અને પછી પાછા કેવું કીધું કે સર્વથી પર જે અક્ષરધામ એમના જેવા મુક્ત છે એવા બધા ન જાણતા હોય તો અમને સર્વે સત્સંગીના સમ છે. આમ બે કેમ વાત કરી? કારણ કે સબ બેઠા જ હોય, સમજાય? કારણ કે મહારાજ આ બ્રહ્માંડમાં આવે ત્યારે ધામો ધામના વાસી અહીં પધાર્યા. રાજ ધામો ધામથી આવે, ખબર પડે પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર જઈ રહ્યા છે તો સામે ધામ ખાલી થઈ જાય, ધામો ધામ ખાલી થઈ જાય. અને અડરાત કરતા બધા મૃત્યુ લોક ઉપર આવી જાય, અને એ બધા પછી મહારાજને આશ્રિત થયા હોય. એટલે ગોલોકમાંથી આવેલા હોય, શ્વેતદ્વીપમાંથી આવેલા હોય, વૈકુંઠમાંથી પણ આવેલા હોય, એ બધા આ સભાની અંદર બેઠેલા છે. મારે જે બધા બેઠા છે, પરંતુ અમે સર્વથી પર જે અક્ષરધામ એના જે મુક્ત છે પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગ ન જાણતા હોય તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. મહારાજ કે તેમ છતાં અમે તેને અક્ષરધામનો મુક્ત સમજીએ. શું કામ? ભલે ગોલોક વૈકુંઠમાંથી આવ્યા પણ હવે અમારી ઓળખાણ થાય એટલે આ બધા કેવા થઈ જાહે? અક્ષરધામના મુક્ત બની જવાના છે, એવું અમને સ્પષ્ટ દેખાય છે. અને બાકી ભક્તો આ સભામાં ભલે બહુ ન હોય પણ કોક કોક તો ગોલોકને માનનાર, વૈકુંઠને માનનાર, શ્વેતદ્વીપના મુગત મુક્ત એ હોય ખરા, પણ એને જો હરખું સમજાય જાય તો એ અક્ષરધામના મુક્ત થઈ જાય. ભક્તો ઉપાસનાની બાબત એવી છે, હો મહારાજ કે અમે વાત કરીએ તો કહેતા ડર લાગે છે, મનમાં એમ થાય વાત ન કરીએ, પણ પાછો વિચાર થાય નહીં કરીએ તો કાચું રહી જાહે, અને વળી એમ થાય છે કેશનું કોઈ અંગનો નિર્ધાર કર્યો છે એમાં ફેરફાર થાય તો ઠામકો જાહે. છાવણીમાં એક વાત બહુ સ્પષ્ટ રિઝલ્ટ આવે, છાવણીમાંથી કાં તો દ્રઢ બની જાય, અક્ષરધામમાં જે એવો થઈ જાય, અને કાં તો ઠામકો જતો રહે કે મૂકો પડતું. બેમાંથી એક નિર્ણય, અધ કચરો ન રહે, કાં તો સ્વામિનારાયણને જેવા સેવા સમજી લે, અને કાં તો ઠામકો ત્યાગ કરી દે. મહારાજના સમકાલીન સમયમાં અહીં પણ એવા અનેક હતા, મહારાજની સાથે રહ્યા પછી પણ મહારાજને સમજી ગયા નહીં તો કાચારી ગયા. અમોઘાનંદ જો ચોપાઈ બહુ હારી ગાતા પણ દેહને મૂકીને ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા. લો મહારાજને દીક્ષિત હતા. ભક્તો ઉપાસનાની બાબત કોને કાચરું જાય કાંઈ નક્કી નહીં હો, નતર મહારાજના દીક્ષિત હતા તો એ કાચરું ગયું. બોલો એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજતા હોય, પર્વતભાઈ આવ્યા મહારાજને કે મહારાજ મોટા મોટા સંતોન મોકલો નહીં કે અગતરાય, મહિનો બે મહિના રોકાય તો મારા સત્સંગ બહુ થાય. અને મહારાજ ત્યારે 30 સાધુને મોકલ્યા. કેટલા? 30 સાધુને એ કાર્ય. અને એમાં કોણ? ભાઈ રામદાસજી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આ મોટા મોટા પરમહંસન મોકલ્યા. પણ એ 30માં બધાએ કરતા મોટેરા કર્યા ગોપાળાનંદ સ્વામીને. મહારાજ કે આ મોટેરા આ વાતો કરશે ને તેમ બધા સાંભળજો કે. અને ગોપાળાનંદ સ્વામીને તે દાડે દીક્ષા લીધી ને એક જ દિવસ થયો હતો. ભાઈ રામદાસજી મહારાજને કે મહારાજ આ થોડોક અવિવેક થાય એવું નથી લાગતું, આમાં કેટલા કેટલા મોટા પરમહંસો, એને કોઈને મોટેરા કરો તો મોકલો તો બરાબર. આ ગોપાળાનંદ સ્વામીજી કાલે જ દીક્ષા લીધી ને આજ મોકલો. મહારાજ કે મેં કર્યું બરાબર કર્યું, પછી તમને પાછળ ખબર પડે, જાઓ તમે તાર વાંધો નહીં. અને એ જ વાતો કરશે અને વાતો કરવા દીજો કે. અને પછી અગતરાય ગયા. 15 દાડા સુધી સત્સંગ થયો. પણ ગોપાળાનંદ સ્વામી તો પહેલા દિવસે ગણમશીન શરૂ કરી દીધું. ભાઈ ઉપાસનાની સર્વોપરી વાતો જ્યારે કરવા માંડ્યા, 1 દાડા 2 દાડા 4 દાડા અને 15 દાડા જ્યાં થયા ને, ભાયાત્માનંદ સ્વામીના હૃદયમાં આનંદ 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 ન માયો. 1 દાડો ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા સવારના પહોરમાં ભાઈ રામદાસજી પહોંચી ગયા અને ભખો ભાઈખ દંડવટ મેળ્યા કરવા ગોપાળાનંદ સ્વામીની પૂજામાં. ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ ગયા, હાથ રાખો રાખો સ્વામી આ ઉલટી ગંગા ક્યાં વહી? તો કે અત્યાર સુધી ઉલટી વહેતી આજ હોળી વહી કે. સ્વામી સારું થયું, સારું થયું અમારે અરે તમને મહારાજે મોકલ્યા, મહારાજનું સ્વરૂપ ઓળખાણું, નહીં તો રામાનંદ સ્વામીના મુંડેલા હતા અને વર્ષો સુધી રામાનંદ સ્વામી હારે રહ્યા અને વર્ષો સુધી મહારાજ હારે રહ્યા તો કાચે ને કાચે મરી જાત, પણ સર્વોપરી ઉપાસના દ્રઢ થાત નહીં. સ્વામી તમે સાથે રહ્યા, તમારી વાતો જ્યારે સાંભળી ત્યારે ઉપાસના દ્રઢ થઈ. ભક્તો ન પચ પડે ને તો સાંભળે રાખે ને એને કામ થઈ જાય. લંડનમાં આપણે પારણી હતી વચનામૃતની. હવે પહેલી પારણમાં ઉપાસને જો આપણે જ્યારે કથા નીકળી થઈને ત્યારે જ કીધું ભાઈ કા વચનામૃતની કથા કેન્સલ કરો, અને કરાવી હોય તો જેવી છે એ વાતો કરીશું. પછી તમને આમ આડોળું થઈ જાય ને ઉપાયથી થાય તો પહેલેથી કહેજો. પણ પ્રેસિડન્ટને મજબૂત હતા એ કે સ્વામી તમે તારે કહેજો કે અમે તો બધાની કંઈ પણ કોઈ કરતા નથી, અમે જે સાધો એને બધાની કહેલા સર્વોપરી વાતો કરો. તો બધા એમ જ કહે છે કે ના એવી વાતો ન કરે, બધાને પથ ન પડે આમ. તમારે આમને 25 વર્ષ વહી આવી ગયા કે પથ પાડવામાં, માટે તમે તારે કહેજો, તમને યોગ્ય લાગે એવી કહેજો શાસ્ત્ર કૃત્ય. અને જ્યારે સર્વોપરી વાતો જ્યારે થવા માંડી, એક ભાઈને ભારે કાઢી પડ્યો. એમાં એલો કાલે આપણે પ્રસંગ નહોતો કીધો, નરનારાયણ દેવે કીધું કે જે મૃત્યુ લોક ઉપર છે એ સર્વ સારનું સાર છે. અને અમારી જે વાતો અનેક છીએ, અમારી જે વાતો અનેક છે, પણ એની જે વાતો એ એક જ એ વાત કીધીને ઊભો થયો. આ નરનારાયણ દેવનું મંદિર છે કે નરનારાયણ દેવનું મંદિર, અને આ સાધુ અહીંયા આવી નરનારાયણ દેવનું ઘસાતું બોલે, રડ્યું નાખવા માંડ્યો. એટલે સેક્રેટરી ઊભા થઈને કાંડું પકડીને ઓફિસમાં લઈ જાય. એ કે હા ભાઈ સ્વામી તો આવી જ વાતો કરવાના, અમે સ્વીટ આપીશ, તને પોહાઈને તો મંદિરમાં આવજે, નહીંતર કથા આવે ને ત્યાં સુધી નહીં આવતો કે. ચૂપ થઈ ગયો. અને મારો પાછો બીજે દાડે આવ્યો, સંતો મને કે પાછા આવ્યો. એટલે મેં કીધું સારુંથી આવ્યા એ. અને મહારાજની દેતી 1 કથા 2 કથા 3 કથા અને 4થી કથા યા થઈને હા પડી ગયા ને સર્વોપરીપણાની. અને 4થી કથામાં આવ્યા કે સ્વામી માફ કરજો, રાજી રહેજો, મારી ભૂલ થઈ ગઈ, તે દાડો હું બોલ્યો હતો, પણ મારા હૃદયમાં હા પડી ગઈ, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. અમારા હૃદયમાં થયો, મારો લંડનમાં આવવાનો દાખલો સફળ થઈ ગયો. અને આ ફેરી મેં ગયા ને, આ વખતે મંદિરમાં ભેગો થઈ ભેટી પીડ્યો સીધો, સ્વામી રાજી તો છે ને મારા પર. અમે કીધું રાજી, 1000 ફેરી રાજી, તું સ્વામિનારાયણ ને ઓળખી ગયો, એથી બધું અમારે વધારે જોયું. હું કહો 1000 ફેરી રાજી. ભક્તો સમજાઈ જાય તો કામ થઈ જાય, માટે આ છાવણી શિબિરમાંથી સમજાઈ જાય છે તો મેળ પડી જાય. ભાઈ રામદાસજી જેવાને સમજાઈ ગયું અને એના મોઢામાં શબ્દ નીકળે સારું થયું, સ્વામી તમને ભેગા મોકલ્યા, નતર આમને આમ કાચે ને કાચા મરી જાવ. અને કઈ કંઈક વૈયા ગયો કાચે ને કાચા, અને હજી કાચા રહે એમને જાહે, માટે કાચું રહેવું નહીં. અને મહારાજને સર્વોપરી સમજી સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરીને ભજન ખૂબ કરવું, ભજન કરવો, નહીં તો અમુક એમનેમ જ આંક્યા જાય ખાલી. ભજન ભજન કાંઈ લેવા દેવા, ન માળા ફેરે, ન મનસી કરે, ન કોઈ ધ્યાન કરે, અને ખાલી વાતું જ કરે તો એનું ફળ નથી. ભક્તો હૃદયમાં ટાઢું પાછું ભજનથી થાય. મારેને સર્વોપરી સમજી, મારીને આજ્ઞા દ્રઢ કરીને અંતરદૃષ્ટિ કરીને ભજન ખૂબ કરવું, મારેને સંભારે રાખવા. સંભારવા માટે આ છાવણી છે. હાલતા ચાલતા ખાતા પીતા જમતા હો ને ત્યારે કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને ભક્તો આમ એકલા હેલા જતા હોય તો એ ટેવ નથી પાડે એટલે નથી પડતી, એકલા હેલા જતા હોય ત્યારે ભજનનું બહુ સુખ, અંતરદૃષ્ટિ કરી નાખવી અને પછી આમ હાલ્યું જવું. અંતરદૃષ્ટિ કે હાલ્યા જતા છો તો મનમાં કંઈક અલૌકિક આનંદ થશે, સૂતા હો ને એમનું હું ન હોઈ જવું, ઘડીક બેસીને ધ્યાન કરવું અને પછી લાંબા થવું, પછી તે ઊંઘી જાઓ છે એમ હું જ નથી, મારે સંભાળવા છે એમ સંકલ્પ કરી અને મહારાજને પ્રથમ બેસીને આપણે માનસી પૂજામાં સુડાવ્યો હોય પછી મહારાજ એ મારા દેકાશમાં સૂતા છે, સુંદર ઢોલિયો છે, ગાદલું બિછાયું છે અને ઉપર ઓછાડ સુંદર છે, મહારાજ એ આરામથી સૂતા છે, આછો ખેસ ઓઢાડ્યો છે, મુખારવિંદ ખુલ્લું છે અને મહારાજને મને દર્શન થાય છે અને હું દર્શન કરું છું, દર્શન કરતા કરતા ઊંઘ આવી જશે, એની મોજ બહુ અલૌકિક આવશે. માટે ભજનની ટેવ પાડવી, ભજન છે એ ભક્તો ગોળને સ્થાને છે, ખાંડને સ્થાને છે, ઘી ગમે એટલું નાખો, લોટ ગમ્યો સાસ્ય ઘઉંનો હોય પરંતુ અંદર ખાંડ કે ગોળ ન ભળે ત્યાં સુધી મિષ્ટાનનો સ્વાદ આવે નહીં. ઉપાસના બરાબર સમજો, ઉપાસના એ ઘી છે, ઉપાસના એ ઘી છે, આજ્ઞા એ લોટ છે અને ભજનની ગોળ અને ખાંડ છે, એ ત્રણેયનું એકીકરણ થાય ને તો જ મિષ્ટાન બને, એ વિના મિષ્ટાન બને નહીં. માટે ભગવાનના ભક્તો ભજનના પણ ખૂબ અંગ પાડજો. મહારાજ એમ કહે છે જો એવી રીતે આત્મસત્ત રૂપે નહીં વર્તતો હોય તો આ સત્સંગનું અંગ ઉઘાડું થઈ આવીને આનું રૂપ રહેશે નહીં, અને આ સભા તો અક્ષરધામની જેવી સભા છે એવી અમે જાણીએ છીએ, તે જેવા જો આ સત્સંગને ન જાણતા હોય તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે, અને જેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો પીડ્યા વિના નહીં જ રહે. ઉપાસના દ્રઢ કરી આપે જો આજ્ઞા પર ગયા મારા, જો દ્રઢ નહીં કરે ઢીલો પીડાઈને નહીં રહે. જેમ મીણ પાયેલ દોરો હોય ને તે શિયાળામાં અને ચોમાસામાં તો અકડ રહે પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય, તેમ અહિંસા તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહકરણ પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ ને ભક્તિ તે મીણ પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. મારે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સમજણી કરીને દ્રઢ ન કર્યા હોય તો માન થતું રહે અને ભગવાન પાસે સંકલ્પ કરીને સિદ્ધ થતા રહે ત્યાં સુધી તો બધું હરખું જણાય, પણ એમાંથી જરા આડોળું થાય એટલે ઢીલો પડી જાય. કેમ ઢીલો પડી જાય? તો મીણ પાયેલ દોરાને જેમ ચોમાસામાં શિયાળામાં તો કડક રહે પણ ઉનાળો આવે ત્યારે ઢીલો પીડ્યા વિના રહે નહીં, એમ દેશકાળ જ્યારે આવે ત્યારે ઢીલો પીડ્યા વિના રહે નહીં. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, કેટલી મારાની દયાળુતા તમે જુઓ. મહારાજ કે એ પોતે ઢીલો પડી જાય તો અમે એનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે, એ જ પોતે પીછે અટકી જાય, એ જ પોતે પછી આગળ આવે નહીં. સ્વામી વાતો મેં જ લખ્યું, સ્વામી કે સારધાર વર્તજો નહીં તો રજા આપી નહીં પડે, પોતાની મેળે જતા રહેશો. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. જો ઉપાસના દ્રઢ કર્યા પછી પણ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મારેની આજ્ઞા દ્રઢ ન રહે તો અંતરે સુખ રહે, અંતરે સુખનું કારણ નિયમ અને ભજન છે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તા રૂપે થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાત હેત રહી જાય એવો સત્સંગ કરવો, દેહમાં હેત ન રાખવું અને દેહના સંબંધીમાં ન રાખવું. પણ મહારાજ જ્યાં ના પાડી ન્યા જ હેત રહીશ, લો ક્યાં હેત રહીશ? કાં દેહમાં કાં દેહના સંબંધીમાં? આખી જિંદગી કોની હાટું તૂટે છે? કાં દેહ હાટું કાં તો દેહના સંબંધી હારું. આખી જિંદગી ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવ પેટનું કરે વેઠનું કરે પણ ઠેઠનું ભૂલી જાય છે, એ બેનું કરવા રહે તો પૂરું થઈ જાય. માટે મહારાજ કે એમાં હેત ન રાખવું. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છ ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહીં, એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે. એવા દ્રઢ વૈષ્ણવ છે. કેવા? કે ગમે તેવો દેશકાળ આવે, માન થાય અપમાન થાય તોય મન પાછું ન ઠે, એવા જે સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે. વૈષ્ણવ એટલે હું ભક્ત, વૈષ્ણવનો અર્થ થાય છે ભક્ત. એવા જે ભક્ત માન થાય અપમાન થાય સુખ થાય દુઃખ થાય તોય પીછે અટ ન કરે એ મહારાજ કે અમને તે વાલા છે, તે જ અમારી નાત છે, એ જ અમારી નાત છે, બીજી કોઈ નાતે જ નથી. અને અમારા સાધુને તેમ જ હોય ને, એ જ અમારી નાત. ભગવાનના ખરેખરા ભક્તો ને ભગવાનના ખરેખરા સંતો. ભક્તો એક વાત સમજાય જેવી તમને કહું, ભગવાનના ખરેખરા સંતો હૃદયમાં સ્થાન જમાવવું હોય ને, એણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય દ્રઢ કરવા, ઉપાસના દ્રઢ કરવી અને ભજન વધારવું. એનું સ્થાન ભગવાનના ખરેખરા સંતના હૃદયમાં હોય છે. અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ છે, તમે આમ સારા સાધન જોઈને રાજી થાવ ને, હે સારા સંતોને જોઈને રાજી થાવ, તમે હંમેશા આશા રાખતા હો સારા સંતો હોય, સારા સંતો હોય. તે સંતો કાંઈ આશા નહીં રાખતા, સારા હરિભગત હોય એમ, હે મોઢામાં પાન હમાતો ન હોય, માવો હમાતો ન હોય, અને કપાળ હા વિધવા ડોસીને જેવું હોય, અને વાત પાછી સત્સંગ સુધારણી કરતો હોય. લે તું જરૂર સુધારી નાખીશ, એને જોઈને સાધુ હૃદય રાજી થાય નહીં. પણ સંતો પાસે આવે, પ્રથમ ભગવાનને દંડવડ કરે, સંતોને દંડવડ કરે, પગે લાગે તો ખબર પડે જાય આને અંદર ગુણ આવે એવી રીતે પગે લાગે, અને પૂછે ભગત માનસી કરો જ, હા સ્વામી પાંચે કરું છું, વચનામૃત વાંચો, હા સ્વામી વાંચું છું, બીજું કાંઈ ભક્ત ચિંતામણ પાઠ કરું છું, મંદિરે જાઓ મંદિરે તો રોજ જાઉં છું, કથા વાર્તામાં બેસું છું, દસમા વિશ્વમાં વાક કાઢો, હા સ્વામી કાઢું છું. ક્યારેક ક્યારેક તો આપણા મનમાં આ નિયમ હું આપું, કાલે અમને કાલે જ એક ભગત ભટકાણા બોલો, મને કે સ્વામી છાવણીમાં આવ્યો છું પણ મારા ભાઈને મારે મોકલવો છે, હું ન જતી આવશે નહીં એટલે એને મોકલવો છે એટલે હું જાઉં છું. મેં કીધું ભલે તો વાંધો નહીં, કાંઈક નિયમ આપો. એટલે મેં કીધું હું નિયમ માનસી કરો છો, મને કે હા વચનામૃત વાંચો છો, તો કે હા માળા ફેરો છો, તો કે હો ફેરવું છું. હું તો ગોતી ગોતીને થાક્યો પણ જગ્યા જ ન મળે, મંદિરે હસતો કે હા, દશમી કાઢો તો કે હા. મેં કીધું દારે ગીર્યા એને તો, પછી છેવટે મેં કીધું, મેં કીધું એક કામ કરજે, ભક્ત ચિંતાનું કામ એક પ્રકરણ વાંચજે, બીજો મોકો ન મળે બોલો, એને જોઈને હૃદય રાજી થઈ જાય, ધન્ય છે ધન્ય છે એમ. એ મહારાજ સુધી પહોંચે કહો. ઓલું પૂછે કેમ મંદિરે જાસ, તો કે ના. પૂજા કરો તો કે ના. માવો ખાવ તો કે હા. બીડી પીઓ તો કે હા. ચા પીઓ તો કે હા. દશમશ કાઢો તો કે ના. અને કેવું હું કહો, એને કરવું હું. એવા અંગ હોય ને તો સુધારજો, એમ કહે સ્વામિનારાયણ કા હેલા નથી તેમને ઉપાડી જાય, એવા ગંધાતા શું વિષયને વાસ નથી તો મહારાજને વાલા લાગશું નહીં. મહારાજને વાલા લાગી એવા ફેર કરવાનું છે. કેવું કરવાનું છે? મહારાજને વાલા લાગી એવું, ભગવાનના પૂજ્યપાદ આચાર્ય મારને વાલા લાગી, ભગવાનના ખરેખરા સંતોને વાલા લાગી, ભગવાનના ખરેખરા ભક્તોને વાલા લાગી એવું કરવાનું છે. આ દુનિયાને વાલા લાગશું એટલે એમાં આપણું કામ થશે નહીં. દુનિયાને તમે ગમે એમ કરો ને પીન જાય ને તો વાલો લાગે બોલો, સમજાય? એને પીન જાય તો વાલો લાગે, એને તેનું કામ સરવું જોઈએ. પણ ભગવાનના ખરેખરા સંતો ભક્તોને હૃદયમાં સ્થાન જમાવવું હોય તેવા ભગત થાવ. અને હું તો ઘણી ફેરી કહું છું કે ભક્તો એટલા સ્ટેપ સુધી પહોંચી જાઓ કે સંતો આપણે વ્યક્તિગત નામથી ઓળખતા થઈ જાય, આપણે સંતોના નામથી ઓળખતા થઈ જાય તો છે તો ખરખું રહે. સામે મળે એટલે તરત કે જરમભાઈ માનસીને કેમ હાલે સ્વામી, એક નથી થતી તો કરવી જોશે એમ કેવા થાય, સમજાય? બટ એ સ્ટેપ સુધી પહોંચી જવું. આમાં પાંચે માનસી પૂજા કરતા એટલે કેટલા જરા કુશી આંગળી કરતો, પાંચે માનસી પૂજા કરતા હોય જો આ શિબિર હાલે તો હજી કેટલા કાચા છે, હજી 50% કરે છે પાંચે માનસી પૂજા. તો તમને એવો કંટાળો આવે છે એમાં, અને આ છાવણીમાં નહીં પાકો, આ છાવણી નહીં પાકો પછી પાકી જાહો, સમજાય? ભક્તો પાંચે માનસી પૂજા કરી, માનસી પૂજાથી મહારાજની બહુ નજીક જવાય ને ધ્યાનનો સંબંધ લાગુ પડશે, માટે અવશ્યપણે પાંચે માનસી ભગવાનના ભક્તોએ કરવી જોઈએ. આહાર મળીને હોય છે એટલે માનસી નથી થતી, આહાર કેટલાને મળીને, બારીનું ન જ ખાતા એટલે આવશે આંગળી કરતો, બારીનું ન ખાતા એવા, એટલે એમાં તમે ઘણા આગળ છો, માનસી કેમ કાચા છો? જોયું ભક્તો નિયમ દ્રઢ થયા પણ ભજનમાં ખોટ છે. જોયું ઉપાસનામાં આપણે જોયું હતું ને 95% આંગળી ઊંચી કરી, અને બારીનું નહીં ખાવ એટલે નિયમમાં, નિયમમાં 80% આંગળી ઊંચી કરી, ભજનમાં 40%. એટલે ભજન નથી એટલે હૃદયમાં જેટલો અહોભાવ થાવ જેટલો થતો નથી, માટે છાવણીમાંથી ભજનના નિયમ લઈને જાયજો. મહારાજ કે ખરેખરો જે ભગવાનનો ભક્ત હોય તો સોનાના દોરા જેવો હોય. મહારાજ કે સોનાનો દોરો કર્યો તે છ ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવો દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું ઉઠે નહીં, એવા જે દ્રઢ વૈષ્ણવ તે જ અમારે તો સગાવાલા છે અને તે જ અમારી નાજ છે, ને આ દેહને દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળ જ રહેવું છે, ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. જાવું છે તમારે શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં ગોલોકમાં, એ ભક્તો ભેળું જ રહેવું છે એમ મહારાજ કીધું. મહારાજ પરોક્ષ ભાવે પોતાની વાત કરે છે કે આવી રીતે તમે વર્તશો તો અમારા ધામમાં તમે બધા ભેળા રહી શકશો, કારણ કે કૃષ્ણ શબ્દ વસુદેવ દેવકી પુત્ર પરતે પણ છે ને અનાદિ કૃષ્ણ પણ છે એમ હરિલીલા અમૃતની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, હરિલીલા કલ્પપત્રની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. એમ અમારો નિશ્ચય છે અને તમારે પણ એમ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જે તમે સર અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ, ને મિત્ર પણ તેને જાણો જે પોતાની હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કે એમના મિત્ર હાથ ફેરવી રાખે એમના મિત્ર નહીં, એ જ મિત્રનું લક્ષણ છે તે સમજી રાખવું. ઇતિ વચનામૃતમ 21મું થયું.